all over India. And everybody has a link to the book for today. You have it on your smartphone, iPad, tablet. Okay. Anybody need the link? You have it? I sent you into WhatsApp. Yeah.
આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છીએ. અહીંયા સ્ક્રીન ઉપર ગ્રંથ છે, જેમની પાસે આઈપેડ કે આઈફોન ઉપર કે પોતાના ડિવાઇસ ઉપર જોવા ન મળે તો અહીંયા આપણને આ ગ્રંથ જોવા મળશે. પ્રથમ આપણે મંગલાચરણ કરીશું અને મંગલાચરણ કર્યા પછી ગ્રંથનો સ્વાધ્યાય પ્રારંભ કરીશું.
નમો અરિહંતાણં નમો સેતાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાહૂણં એસો પંચ નમો કારો સવપાવપણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલં નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય શ્રી મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપિ જની કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રં શ્રીવિરચિનનેત્રયો.
ગઈકાલે આપણે પર્યુષણ મહાપર્વની આરાધના પૂર્ણ કરી. આજ સવારે અનેક તપસ્વીઓના પારણા પણ કર્યા હશે અને આજના દિવસથી દશલક્ષણ પર્વનો પ્રારંભ થયો છે. ધર્મના 10 લક્ષણો છે. અનેક સાધકો, અનેક આત્માર્થીઓ આજથી એ 10 વિધ ધર્મની આરાધનાનો પ્રારંભ કરે છે. તે દ્રષ્ટિએ જોઈએ તો આ બધા જ દિવસો અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે અને આ પવિત્ર દિવસોમાં આપણાથી જેટલી પણ ધર્મ આરાધના થાય તેટલી વધુમાં વધુ ધર્મ આરાધના કરવી જોઈએ. આપણે ત્યાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની વાત કરવામાં આવી છે. આ ચારેયનો આપણા જીવન ઉપર, આપણી આરાધના ઉપર, આપણી સાધના ઉપર ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. ઘણો મોટો પ્રભાવ પડે છે. જ્યારે યોગ્ય કાળ હોય અને યોગ્ય ક્રિયા કરવામાં આવે ત્યારે એ સમયે કરેલી ક્રિયા બહુ ફળદાયી નીવડે છે. જેમ ખેડૂત છે, તે ખેડૂત પોતાના ખેતરમાં ગમે ત્યારે ખેડે તો તેનો કોઈ મતલબ નથી. તેને ખેતર ખેડવાનો વખત એ ચોમાસાનો વખત છે અને યોગ્ય સમયે ખેડીને યોગ્ય સમયે બીજ વાવવા પડે તો જે વરસાદ પડે તે વરસાદથી અનેક ગણો પાક ઉગી નીકળે. ક્ષેત્ર અને કાળનો પ્રભાવ અહીંયા વર્ણવ્યો છે કે જેવી રીતે ખેતર એક ક્ષેત્ર છે અને ચોમાસુ એ કાળ છે, તેવી જ રીતે આજે આપણે અહીંયા આ ક્ષેત્રની અંદર સ્વાધ્યાય કરવા માટે એકત્ર થયા છીએ અને પર્યુષણ પર્વ અને દશલક્ષણા એ 2 પર્વો આપણે સાથે ઉજવી રહ્યા છીએ અને આપણું એ સદભાગ્ય છે કે આવા ઉત્તમ કાળની અંદર, ઉત્તમ દિવસોની અંદર આપણને આ આરાધના કરવાનો, સ્વાધ્યાય કરવાનો અવસર મળે છે. આપણે આજથી જે સ્વાધ્યાય કરવાના છીએ તે ગ્રંથ જેનું નામ પ્રસમરતિ પ્રકરણ છે. આ પ્રસમરતિ પ્રકરણ પર આપણે સ્વાધ્યાય કરીશું. આ ગ્રંથના રચયિતા વાચક ઉમાસ્વાતી ઉમાસ્વામી છે. આપણે ઉમાસ્વાતીના નામથી, ઉમાસ્વામીજીના નામથી સુપરિચિત છીએ. તેમનો એક બહુ જ સુપ્રસિદ્ધ ગ્રંથ સત્વાર્થાધિગમ સૂત્ર, તેનો સ્વાધ્યાય, એનો પઠન પાઠન આ બધું અનેક વાર કર્યું હશે. તે જ રચયિતા દ્વારા રચવામાં આવેલો આ એક બીજો ગ્રંથ છે જેનું નામ પ્રસમરતિ છે. જૈન પરંપરામાં વાચક પદવી, જે ઘણા બધા જ્ઞાની હોય અને બીજાને જ્ઞાન આપતા હોય તેના માટે આ વાચક પદવીનો ઉપયોગ થતો. વાચક પદવી એમને અર્પણ કરવામાં આવતી હતી કે જે સ્વયં જ્ઞાની હોય અને બીજાને જ્ઞાન આપતા હોય. આવું સૌભાગ્ય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વગર પ્રાપ્ત થતું નથી. ઘણા બધા એવા મનુષ્યો હોય છે કે જે જાણતા હોય પણ ભણાવી ન શકે, ભણાવવાનું આવે તો એમને અઘરું પડે. ઘણા ભણાવવાની સરસ કળા જાણતા હોય પણ શાસ્ત્રોનો ગહન અભ્યાસ ન હોય. જેને શાસ્ત્રોનો ગહન અભ્યાસ હોય અને અધ્યયન કરાવવાની કળા જાણતા હોય તેવા શાસ્ત્રકારોને પ્રાચીન કાળની અંદર વાચક પદવી અર્પણ કરવામાં આવતી હતી. આવા એક વાચક જેનું નામ ઉમા સ્વાતી છે, તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જે ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે તે ઇતિહાસ પ્રમાણે તેમણે 500 ગ્રંથોની રચના કરી હતી. આ ગ્રંથોની સંખ્યાના આધારે જ આપણે નિર્ણય કરી શકીએ કે એમની કેટલી જબરદસ્ત પ્રતિભા હતી. અને એ છેલ્લા એક પૂર્વધર હતા. આપણા જે આગમો છે તે આગમોને દ્વાદશાંગી કહેવામાં આવે છે. દ્વાદશાંગી એટલે દ્વાદશ એટલે 12 અને અંગ એટલે અંગ આગમો. 12 અંગ આગમો આપણા સુપ્રસિદ્ધ હતા. પરમાત્મા મહાવીરે જે ઉપદેશ આપ્યો તેને ગણધર ભગવંતોએ ઝીલ્યો અને ગણધર ભગવંતોએ એ ઉપદેશને સૂત્રબદ્ધ કર્યો. એ જે સૂત્રો થયા તેને અંગ આગમ અને સ્થવિરોએ જે સૂત્રો રચ્યા તેને આગમ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. જે અંગ આગમ છે તે 12 અંગ આગમ હતા. એમાંનું જે 12મું દ્રષ્ટિવાદ અંગ આગમ હતું તે અત્યંત વિસ્તૃત એવું આગમ હતું, જેના 14 પૂર્વ હતા. 12મા દ્રષ્ટિવાદ અંગની અંદર 14 પૂર્વ હતા. એ 14 પૂર્વનું જ્ઞાન પણ બહુ જ વિસ્તાર વાળું હતું અને તેની જયારે પ્રમાણની વ્યાખ્યા કરવામાં આવે છે કે એ જ્ઞાન કેટલું હતું તો કહેવામાં આવે છે કે એક હાથી પ્રમાણ શાહી એટલે હાથીનું વજન જેટલું હોય એ કિલા વજનની શાહી લેવાની, ઇંક લેવાની અને એનાથી જેટલું લખાય તેટલું પ્રમાણ પહેલા પૂર્વનું, બીજા પૂર્વનું બેવડાવી લેવાના હાથીનું પ્રમાણ એટલે બે હાથી પ્રમાણ શાહીથી લખાય તે બીજું પ્રમાણ, બીજું પૂર્વ, ત્રીજા માટે બીજું બેવડાવવાનું એટલે 2 ના 4 કરવાના. આવી રીતે 14 પૂર્વ એટલે લગભગ 3000 થી 4000 હાથી પ્રમાણ શાહીઓથી લખાય એટલું મોટું વિસ્તૃત જ્ઞાન હતું. પણ આપણો સમય, આ જે કાળ છે, એ કાળને અવસરપીણી કાળ કહેવામાં આવે છે. આ અવસરપીણી કાળની અંદર બધું ઘટી રહ્યું છે. તમે પહેલા આરાથી જોતા જાઓ તો સમય બદલાતો રહ્યો છે, સ્મૃતિ ઘટી રહી છે, શરીરની શક્તિ ઘટી રહી છે, આયુષ્યનું પ્રમાણ ઘટી રહ્યું છે. એમાં સૌથી મોટામાં મોટો જે હ્રાસ થયો છે, નાશ થયો છે, તે સ્મૃતિનો નાશ થયો છે. સ્મૃતિ આપણી બહુ જ શિથિલ થઈ રહી છે, ઘટી રહી છે. આટલું બધું જ્ઞાન એ જમાનાની અંદર એટલે આજથી 2500-2600 વર્ષ પહેલા સુધી યાદ રાખવામાં આવતું હતું. આજે આપણે જ્ઞાનાવરણીય કર્મથી એટલા બંધાયેલા છીએ કે આપણે ભણેલું ભૂલી જઈએ છીએ. આપણે સ્વાધ્યાયના રસિક છીએ પણ જેટલું સાંભળીએ છીએ તેમાંથી આપણને પહેલા દિવસે થોડું વધુ યાદ રહે છે, બીજા દિવસે એ ઘટી જાય છે, ત્રીજા દિવસે એમાંથી પણ ઘટી જાય છે અને થોડા દિવસ પછી તો શું સાંભળ્યું હતું એ પણ આપણને યાદ રહેતું નથી. આ સ્મૃતિના હ્રાસની કથા છે કે ધીરે 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 આપણી સ્મૃતિ મંદ પડી રહી છે. એમાં જે સૌથી મોટામાં મોટું નુકસાન થયું એ પહેલા આ 12મા અંગાગમના દ્રષ્ટિવાદના પૂર્વોનો નાશ થતો ગયો. ધીરે ધીરે એક પૂર્વ નષ્ટ થયું, 2 પૂર્વ નષ્ટ થયા, 3 પૂર્વ નષ્ટ થયા, છેલ્લે 1 પૂર્વ બચ્યું હતું. આ 1 પૂર્વનું જ્ઞાન ઉમા સ્વાતીજી ધરાવતા હતા અને એમણે આગમ ગ્રંથોનો ખૂબ સૂક્ષ્મ અભ્યાસ કર્યો હતો. આગમના એ જ્ઞાતા હતા. એ આગમ ગ્રંથોમાંથી જે નવનીત કાઢ્યું એટલે જ્ઞાનને વલોવીને જે માખણ નીકળ્યું, નવનીત એટલે માખણ, એ માખણને એમણે આપણી સમક્ષ ગ્રંથ રૂપે રજૂ કર્યું. એમના મનની અંદર એ ભાવ હતો કે આગમ ગ્રંથો અત્યંત ક્લિષ્ટ છે. આગમ ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું છે એ સૂત્ર શૈલીમાં કહેવામાં આવ્યું છે. સૂત્રનો અર્થ છે કે ઓછા શબ્દોમાં ઘણું બધું ગંભીર તત્વ ભરી દેવામાં આવ્યું હોય તેને સૂત્ર કહેવામાં આવે છે. આગમ એ સૂત્રાત્મક ગ્રંથ હોવાથી બધાની એ શક્તિ, બધાનું એ સામર્થ્ય નથી હોતું કે એના રહસ્ય સુધી પહોંચી શકે. ભાવી પ્રજાના કલ્યાણને માટે એમના ઉપર ઉપકાર રૂપે, આપણા સૌના ઉપર ઉપકાર રૂપે એમની અંદર જે કરુણા હતી એ કરુણામાંથી આ ગ્રંથો ઉદ્ભવ્યા. આપણે જોઈએ છીએ કે તત્વાર્થ સૂત્ર કેટલો મહાન સૂત્ર છે. એક સૂત્ર ગ્રંથની અંદર 344 સૂત્રોની અંદર જૈન ધર્મના સારને એમને સમાવી લીધો. તત્વાર્થાધિગમ સૂત્ર આમ લાગે આપણને 344 સૂત્રો, પણ એના ઉપર જે ટીકાઓ લખાઈ છે એ ટીકાઓનું પ્રમાણ જોતા આપણને ખ્યાલ આવે કે આ સૂત્રોની અંદર કેટલું બધું ગંભીર જ્ઞાન ભરવામાં આવ્યું છે. એ કિંવદંતીથી આપણને આ ઉમાસ્વાતી મહારાજ કે ઉમા સ્વામીજી કેટલા પ્રખર જ્ઞાની હતા એનો બોધ થશે. એક ગામની અંદર એક શ્રાવકના મનની અંદર વિચાર આવ્યો કે એટલા બધા શાસ્ત્રો છે, એટલું બધું જ્ઞાન છે, એ બધું જ્ઞાન એક જન્મની અંદર પામવું અઘરું છે, તો હું એક એવો ગ્રંથ બનાવું કે જે ગ્રંથની અંદર ધર્મનો સાર આવી જાય. અને આ સંકલ્પ, આ મનમાં ભાવ આવ્યો એટલે તરત જ સંકલ્પ કર્યો કે રોજ એક સૂત્ર બનાવીશ. અને એ સૂત્ર બનાવ્યા પછી જ હું અન્ન જળ ગ્રહણ કરીશ. શુભ ભાવ આવવો બહુ અઘરો છે આ કાળની અંદર. આપણને પણ સારા વિચારો આવે છે, પણ એ સારા વિચારોને ટકાવી રાખવા માટે જે સંકલ્પ કરવો જોઈએ તે સંકલ્પ આપણે કરતા નથી. એટલે સારા વિચારો પાણીમાં ઉઠતા તરંગની જેમ તરત જ વિલય પામી જાય છે. જળની અંદર ઉત્પન્ન થતા વલયો, જળની અંદર ઉત્પન્ન થતા તરંગોનું આયુષ્ય કેટલું, વીજળીનું આયુષ્ય કેટલું, આકાશમાં ચમકતી એ વીજળીનું આયુષ્ય કેટલું, પણ એને વીજળીને પકડી લેવામાં આવે, એ તરંગોને પકડી લેવામાં આવે ને એને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો એનાથી વીજળી ઉત્પન્ન થાય, એનાથી અનેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય. તો મનની અંદર ઉત્પન્ન થતા શુભ વિચારો, મનની અંદર ઉત્પન્ન થતા આવા સુંદર ભાવો એને જો સંકલ્પના બળથી, સંકલ્પના આલંબનથી એને પકડી લેવામાં ન આવે તો વિલીન થઈ જતા વાર લાગતી નથી. શાસ્ત્રોની અંદર અનેક દ્રષ્ટાંતો છે કે જેને જેને પોતાના મનની અંદર આવા શુભ ભાવો ઉત્પન્ન થયા અને એને પકડી લીધા તે કરી ગયા. એટલે પરમાત્માએ જે વાત કહી તેને ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે રચી ગૂંથી એની અંદર એક વાત કરી, ખણમ જાણહી પંડિયે. જે ક્ષણને જાણે છે, જે ક્ષણને પકડી લે છે તે સાચો જ્ઞાની છે, તે સાચો પંડિત છે. આપણે અવસરને, ક્ષણ, અવસર, ક્ષણ, જે ક્ષણ છે એ ક્ષણને, એટલે કે શુભ વિચારો ઉત્પન્ન થાય તે ક્ષણને, સારા ભાવો ઉત્પન્ન થાય તે ક્ષણને આપણે પકડી નથી શકતા, એને જાણતા નથી. એટલે આપણે મૂર્ખ છીએ, આપણે પ્રમાણી છીએ, આપણે જાણતા નથી કે એનું કેટલું મૂલ્ય છે. આ પડતો કાળ છે એવું આપણે જાણીએ છીએ, આ અવસરપેણી છે આપણે જાણીએ છીએ, એ અવસરપેણીની અંદર શુભ વિચારો ઉત્પન્ન થવા દુર્લભ છે એવા સમયે આપણા મનની અંદર શુભ વિચારો આવે તો એને પકડવા. આ શ્રાવકે મનની અંદર જેવો શુભ વિચાર આવ્યો તેવો સંકલ્પ કર્યો કે જ્યાં સુધી હું એક સૂત્ર લખીશ નહીં ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. એને પોતાની દિવાલ ઉપર કોલસાથી પહેલું સૂત્ર લખ્યું, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મનની અંદર આ સંકલ્પ કર્યો, પહેલું સૂત્ર આવ્યું, પહેલું સૂત્ર લખી નાખ્યું અને પોતાના દિવસના કાર્યોની અંદર એ વ્યસ્ત થઈ ગયો. સાંજ પડી જયારે પાછો આવ્યો ત્યારે એને જોયું કે આ સૂત્રમાં કંઈક કરેક્શન કર્યું છે કોઈએ, આગળ સમ્યક શબ્દ જોડી દેવામાં આવ્યો હતો. સવારે એને જયારે સૂત્ર રચ્યું હતું ત્યારે એ સૂત્રમાં એને લખ્યું હતું કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સાંજે જયારે પાછો ફરે છે ત્યારે એ દિવાલ ઉપર લખાયેલા સૂત્રની અંદર એક સમ્યક શબ્દ જોડાઈ ગયો છે. અંદર જઈને પત્નીને પૂછે છે કે આજે કોઈ આવ્યું હતું? પત્ની કહે છે કે ના, આજે તો કોઈ આવ્યું નથી. કેવું બને નહીં, તું યાદ કર, તું વિચાર કર કે કોણ આવ્યું હતું. ખૂબ વિચાર કરતા એને કહ્યું કે આજે તો મહારાજ પધાર્યા હતા, આહાર માટે મહારાજ આવ્યા હતા. એટલે દોડ તો ખાવાનું પીવાનું કશું જ કર્યા વગર સીધો એ મહારાજ પાસે ગયો. મહારાજ સાહેબને હાથ જોડીને કહે છે કે મહારાજ, તમે મને એક બહુ મોટા અનર્થમાંથી બચાવી લીધો. કે મહારાજ દ્વારા જે સૂત્ર રચવામાં આવ્યું હતું તે અપૂર્ણ સૂત્ર હતું અને એનાથી જે માર્ગ જે લોકો એને શ્રદ્ધાથી ગ્રહણ કરે તો એને ખોટું જ્ઞાન મળે તો હું નાના વર્ણીય કર્મના બંધનો મહાન દોષ બાંધે. આપે ખાલી એક સમ્યક શબ્દ જોડીને આખા સૂત્રને નિર્દોષ બનાવી દીધું. આપણે જાણીએ છીએ કે દર્શન અને સમ્યક દર્શન, જ્ઞાન અને સમ્યક જ્ઞાન, ચારિત્ર અને સમ્યક ચારિત્ર, એમાં કેટલું બધું અંતર છે. સમ્યક શબ્દ જોડાતા જ આખા સૂત્રનો અર્થ, આખા સૂત્રનો ભાવાર્થ, એનું રહસ્ય બધું જ બદલાઈ જાય છે. એટલે ઘણી બધી વાર આપણે મનની અંદર એવા સંકલ્પ વિકલ્પ કરતા હોઈએ છીએ કે આ શબ્દ ન મૂકીએ તો શું વાંધો, આ સૂત્ર ન બોલીએ તો શું વાંધો, આમ ન કરીએ તો શું વાંધો. પણ આપણને ખબર નથી કે જ્ઞાની ભગવંતોએ, સદગુરુઓએ અને શાસ્ત્રકારોએ જે જે વાત કહી છે તેની પાછળ કંઈકનું કંઈક રહસ્ય છે. આ એક શબ્દને કારણે કે હું આપની પાસે દોડતો આવ્યો છું, આપ મારા ઉપર કૃપા કરો કે હું જો મારી મતીથી આ ગ્રંથની રચના કરત તો બહુ મોટો અનર્થ થઈશ જાત. મારી વિનંતી છે કે મને જે વિચાર આવ્યો છે ને મેં જે સંકલ્પ કર્યો છે એના પૂર્ણ કરવા માટે આપ જ ગ્રંથની રચના કરો. અને શ્રાવકની આ વિનંતીને માન્ય રાખી ઉમા સ્વાતીજીએ તત્વાર્થાધિગમ સૂત્રની રચના કરી. આ સૂત્ર ગ્રંથની અંદર એમણે સમગ્ર જૈન સિદ્ધાંતને વણી લીધો. આવા મહાન શાસ્ત્રજ્ઞ, જ્ઞાની અને ધર્મ પ્રભાવક, શબ્દ વાપરું છું પ્રભાવક, કે જેમણે આવો ઉત્તમ ગ્રંથ રચ્યો. આજે આપણે કોઈ ગ્રંથ ભણવો હોય, જૈન સિદ્ધાંતને જાણવો હોય તો એકી અવાજે આપણે કહીએ છીએ કે તત્વાર્થ સૂત્ર ભણવું જોઈએ. આવો ઉત્તમ ગ્રંથ અને એ મહાત્માએ બીજા અનેક ગ્રંથો રચ્યા હતા, એમાંનો આ એક ગ્રંથ છે પ્રસમરતિ પ્રકરણ. 500 પ્રકરણ ગ્રંથોના રચયિતા હતા પણ કાળના પ્રવાહની અંદર જેમ ઘણું બધું નષ્ટ થઈ જાય છે તેવી રીતે મોટા ભાગના ગ્રંથો નષ્ટ થઈ ગયા છે. આપણી પાસે અત્યારે એમના ત્રણ ચાર ગ્રંથો ઉપલબ્ધ થાય છે. આપણને ત્રણ કે ચાર ગ્રંથો મળે છે. એમાંનો આ એક ગ્રંથ છે પ્રશમરતિ. આ પ્રશમરતિ પ્રકરણ એ ગ્રંથની અંદર પ્રશમરતિ શબ્દથી ગ્રંથના વિષયનો આપણને બોધ થાય છે કે આ ગ્રંથમાં શું કહેવામાં આવ્યું છે. જેવી રીતે તત્વાર્થાધિગમ સૂત્રની અંદર તત્વના રહસ્યને ગૂંથવામાં આવ્યું છે, તેવી રીતે આ ગ્રંથની અંદર નામના આધારે આપણે કહી શકીએ કે પ્રશમ રસ આ ગ્રંથની અંદર એમણે વર્ણવ્યો છે. પ્રથમ રસની રતિ કેવી રીતે થાય એની વાત કરી છે. શ્રી કૃષ્ણ ગીતાની અંદર એક બહુ મહત્વની વાત કરે છે. એ કહે છે કે અશાંતસ્ય કુતઃ સુખમ. શું કહે છે? અશાંતસ્ય કુતઃ સુખમ. જે અશાંત છે એને સુખ ક્યાંથી હોય? અશાંત એટલે મનની અંદર સંકલ્પ અને વિકલ્પો ચાલતા હોય, મનની અંદર જાત જાતના વિચારો ચાલતા હોય, મનની અંદર ઉપર અને નીચે ભાવોની ચઢ ઉતર થતી હોય. કુતઃ સુખમ, કે એવા મનુષ્યને સુખ ક્યાંથી હોય? સવારે તમારા મનની અંદર કોઈક વિચાર ઉત્પન્ન થાય છે, થોડી વાર પછી કંઈક બીજો વિચાર આવે છે, થોડી વાર પછી કંઈક ત્રીજો વિચાર આવે છે. આવી વિચારોની હારમાળા જ્યાં સુધી મનની અંદર સતત ચાલતી હોય તો કુતઃ સુખમ, ક્યાંથી સુખ ક્યાંથી હોય? સુખ તો શાંતિમાં રહેલું છે, પ્રશાંત ભાવની અંદર રહેલું છે, પ્રસમની અંદર રહેલું છે. એટલે એમણે એની પહેલા જયારે આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અશાંતસ્ય કુતઃ સુખમ, એ પહેલા કહ્યું છે કે જેની બુદ્ધિ શાંત થઈ ગઈ છે, જેણે કષાયોને જીતી લીધા છે અને એ આ પ્રસમ ભાવ પામે છે, એની ગતિ, એના પ્રત્યેની આસક્તિ, પ્રસમ પ્રત્યેની આસક્તિ એ મુક્તિનું દ્વાર છે. એને બરાબર સમજીએ તો આપણા માટે મુક્તિ બહુ દૂર નથી. આ સમજવા માટે એમણે આ ગ્રંથની રચના કરી છે. આપણું જે વર્તમાન સમાજ છે, વર્તમાન જીવન છે, વર્તમાન યુગ છે, વર્તમાન સંસાર છે, એની અંદર આપણે સતત અનેક વિષયોના સંપર્કમાં આવીએ છીએ. સવારથી સાંજ સુધી તમે જે જે વિષયોના સંપર્કમાં આવ્યા છો, વિષય પદાર્થો, વિષયનો અર્થ આજે આપણે ખાલી પદાર્થો કરીશું, હજુ આપણે એના બહુ સૂક્ષ્મ લેવલ સુધી જવાનું છે. આજે સ્થૂળ રૂપે એક વિષયની વાત કરીએ, વિષય એટલે ઓબ્જેક્ટ, વિષય એટલે પદાર્થ. આપણે સવારથી લઈને સાંજ સુધી કેટલા વિષયોના સંપર્કમાં આવીએ છીએ? કોઈ દિવસ આ વિચાર કર્યો છે? પરમાત્માનું દર્શન થવું એ પણ એક વિષયનો સંપર્ક છે. અને તમે તમારા મિરર સામે ઉભા રહ્યા હો અને એ સમયે તમારા મેકઅપ કરવાની તમારી બધી અનેક પ્રકારની સામગ્રી પડી હોય, એની સાથેનો સંપર્ક એ પણ સંપર્ક છે. અને એમાં તમે સ્ક્રીન ખૂટી ગયું હોય તો બૂમા બૂમ કરી મૂકો છો કે આ નથી, આ નથી, આ ખૂટી ગયું છે, આ લાવવાનું છે, આ નથી બરાબર. એ વિષયોના સંપર્કથી ઉત્પન્ન થયેલી મનની અંદર વિચારોની હારમાળા, અને એ વિચારોની હારમાળામાંથી ઉત્પન્ન થાય છે વિવાદ. જેણે એ વિવાદનું શમન કરવાની કોશિશ કરી છે, જેણે એ વિચારોની હારમાળાને જીતવાની કોશિશ કરી છે, અને જેને એ વિષયો સંપર્કમાં આવે તો પણ વિષયો ઇન્દ્રિયો અને વિષયોનો સંપર્ક થાય તો પણ પોતાના મનની અંદર કોઈ પણ પ્રકારના ભાવોને ઉત્પન્ન નથી થવા દેતા, એવા કોઈ પણને આ વિષયો પરેશાન કરી શકતા નથી. રાગદ્વેષ વિયુક્તેસ્તુ, જો આપણી ઇન્દ્રિયો રાગ અને દ્વેષથી રહિત થઈને, આપણી મોટામાં મોટી મુશ્કેલી કઈ છે, આપણે જ્યારે જ્યારે ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે છે ત્યારે ત્યારે રાગ અને દ્વેષથી યુક્ત થઈને વ્યવહાર કરીએ છીએ. રાગદ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયસ્કરણ, કોઈ એક રૂપ જુઓ છો તમે, તમારે ટીવીની સ્ક્રીન ઉપર, તમે કોઈ મેગેઝીન પર માં કે તમે કોઈ ન્યૂઝ પેપરની અંદર કે કોઈ એડવર્ટાઇઝ ઉપર કોઈક સુંદર ચિત્ર જુઓ છો, આ ચક્ષુરેન્દ્રિયનો રૂપ સાથેનો સંપર્ક થયો. આ રૂપ સાથેના સંપર્ક થતા જ આપણા મનની અંદર વિચારોની હારમાળા શરૂ થાય છે. સુંદર છે, અસુંદર છે, ગમે એવું છે, નથી ગમે એવું, આવું અહીંયા કેમ લગાડ્યું, આ લગાડ્યું તો સારું થયું, આ મને નવી વસ્તુ જાણવા મળી, આ મારે લાવવા જેવી છે, આ નથી લાવવા જેવી, આ બધા જ રાગ અને દ્વેષ યુક્ત વિચારો છે. રાગ દ્વેષ યુક્ત શું વિષયાન ઇન્દ્રિયકરણ, એ ભાવ નથી એની અંદર. રાગ દ્વેષ યુક્ત વિષયોનું ચરણ એટલે વિચરણ, આપણી ઇન્દ્રિયો તરત જ વિચરણ કરવા માંડે છે, આપણી ઇન્દ્રિયો તરત જ સક્રિય બની જાય છે અને આપણે મનની અંદર રજીસ્ટર કરીએ છીએ કે આ હોવું જોઈએ, આવું હોવું જોઈએ, તે હોવું જોઈએ, તેવું ન હોવું જોઈએ, અને એમાંથી આ સંસારની લીલા ચાલ્યા કરે છે. સંસારની લીલા ચાલવાનું કારણ શું છે એ આપણે વિચારવાનું છે કે આટલા કાળથી આપણે, એટલે અનાદિકાળથી આપણે આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છીએ, કરી રહ્યા છીએ ને કે નથી કરતા, તો કંટાળો કેમ નથી આવતો? ઘરે જતા જ આપણને આનંદ આવે છે, આ કરવાનું છે, તે કરવાનું છે, ફલાણું કરવાનું છે. શાસ્ત્રકારોએ બહુ સુંદર વાત કરી છે કે આ માણસો, આ જીવો સળગતા એવા જ્વાળામુખીના પર્વત ઉપર બેઠા બેઠા આરામથી જીવી રહ્યા છે. શું કહે છે? આશ્ચર્ય એમને એ થાય છે કે આ લોકોને કેમ કંઈ થતું નથી, કેમ જાગતા નથી, કેમ લાજતા નથી. આપણે નથી દાજતા એનું કારણ એક જ કે રાગ દ્વેષથી યુક્ત થઈને વિષયોનું ચરણ કરીએ છીએ, આપણી ઇન્દ્રિયોનું વિચરણ આનાથી થાય છે અને એના કારણે આપણને ગમે છે, નથી ગમતું, લેવા દોડવું, ન દોડવું, મારું તારું, આ તે, આ બધું જ એમાંથી જન્મે છે. મૂળ ચાવી પકડવાની છે, મૂળ પકડવાનું છે. જે દિવસે મૂળ પકડાઈ જશે એ દિવસે કામ કરી જશે, કામ સિદ્ધ થઈ જશે. અત્યારે આપણે મૂળને નથી પકડતા, બહારની ડાળીઓને પકડીને ડાળીઓને કાપવાની વાત કરીએ છીએ. મૂળ શોધવાનું છે. વિચક્ષણ પુરુષ કોને કહેવાય, કોને કહેવાય મીરભાઈ, કોને કહેવાય વિચક્ષણ? એટલે બુદ્ધિમાન, ઇન્ટેલિજન્ટ, જે મૂળને શોધી કાઢે. અને મૂળ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એને શોધ્યા કરે, ખોજ્યા કરે, શાંત બેસે નહીં. અને એને અંદરથી એટલો બધો સળવળાટ હોય કે આ શું કરી રહ્યો છું ને એનું કારણ શું છે. આ એક જ ભાવ એવો છે કે જે ભાવની અંદર આ સંભાવના જાગી છે, બીજા કોઈ ભાવમાં આવું અવસર નથી મળવાનો. તમે તિર્યંક ભાવની જુઓ પરિસ્થિતિ, કૂતરો છે, ભૂખ લાગે છે, ખાવાનું દેખાય છે, પૂંછડી ફટફટાવતો દોડે છે. દોડે છે કે નહીં? આપણને ભૂખ લાગે છે, આપણે જોઈએ છે કે ટાકો બેલ છે કે પીઝા છે કે ફલાણું છે કે ઢીકણું છે, રેસ્ટોરન્ટ છે, ચલો થોડી વાર ઉભા રહી જઈએ અને ખાઈ લઈએ. પરિસ્થિતિ એક જીવની અને બીજા જીવની ફરક કેટલો છે? એક થોડુંક રેશનલ છે એટલે થોડુંક સારી રીતે ટેબલ ઉપર બેસીને ચમચી અને કાંટાથી ખાય છે. બીજાની પાસે સુવિધા નથી, એ બુદ્ધિ નથી એટલે એમને ખાઈ જાય છે. પણ પરિસ્થિતિ બંનેની સરખી છે. પદાર્થ ખાવાનો જોઈને બંનેને પોતાને ભૂખ લાગે છે અને દોડે છે. પણ મનુષ્ય, કેટલાક મનુષ્ય વિચાર કરે છે કે હું દોડું છું એ બરાબર છે? આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ, તમે પણ કરી હશે, બધાએ કરી હશે. પરમાત્માની ભક્તિની અંદર આપણને વિધાન કર્યું છે, એ જાગવા માટેનું વિધાન છે. એ જાગો, આ પરમાત્માની ભક્તિ કરતા કરતા જાગવાની વાત કરી કે ચોખાથી સાચિયો કરવો. એની પાછળ એમ કહ્યું કે ભાઈ ચોખા એ અક્ષત છે. અક્ષત હવે એ ફરી પાછળ નાશ પામવાનો નથી, એટલે એ હવે એમાંથી ફરી બીજા નવા ચોખા ઉગી નીકળવાના નથી. એટલે આપણને રોજ એને જોતા જ મનની અંદર એ ભાવ ઉત્પન્ન થાય કે હું પણ અજન્મા બનું. હવે હું પણ અહીંયાથી એવી ક્રિયાઓ કરીને અજન્મા બની જઉં. એની ઉપર આપણે નૈવેદ્ય મૂકીએ છીએ ત્યારે બોલીએ છીએ કે વિકહ ગઈ અનંત. આ અનંત એવી વિગ્રહ ગતિઓ મેં કરી. શું કર્યું? વિગ્રહ ગતિઓ. એક ગતિમાંથી બીજી ગતિમાં જઈએ વચ્ચેનો જે કાળ છે એ વિગ્રહ ગતિનો છે. તમે સૌ સ્વાધ્યાયી છો, સ્વાધ્યાય કરેલો છે, આ બધા શબ્દો, આ બધા કોન્સેપ્ટ તમે જાણ્યા છે. આ અનાદિકાળના પરિભ્રમણની અંદર વિગ્રહ ગતિ કેટલી વાર કરી? અનંત. અને વિગ્રહ ગતિની અંદર શું હોય છે? વિગ્રહ ગતિની અંદર અણાહારી પદ હોય છે. એટલે એ તમે આહાર નથી લેતો જીવ. પણ આ વિગ્રહ ગતિનો સમય કેટલો છે? એક સમય, એક સમય, બે સમય અથવા ત્રણ સમય, એનાથી વધુ નથી. તો કે અમારો આ અનંત કાળની અંદર અનાદિ સમયથી આવી અનંત વિગ્રહ ગતિ કરી, પણ અમે જે અણહારી પદ પામ્યા હતા એ તો એક ક્ષણનું હતું. હવે ભગવાન, હું તમારી પાસે આવીને હું માગું છું કે મને આ જે અણહારી પદ છે એ શાશ્વત એવું અણહારી પદ મળે. ખાવાનું જોઈને આ શરીરને પોષવા માટે ખાઉં છું, આત્માને આની સાથે કોઈ લેવા દેવા નથી. એના માટે આપણે નૈવેદ્ય પૂજા કરીએ છીએ. આ એક પ્રતીક છે. તમે કેટલું નૈવેદ્ય ચડાવો છો કે કેટલું નથી ચડાવતા એની સાથે કોઈ લેવા દેવા નથી. સાકરનો એક ટુકડો ચડાવીને પણ આ ભાવ ભાવી શકો છો, અને 5 કિલો મીઠાઈ ભરીને પણ આ ભાવ ભાવી શકો છો. પણ મૂળ વાત તો એ છે કે અણહારી પદ પ્રાપ્ત કરવાનું છે, તમે આત્માને એવા સ્થળે લઈ જવાનું છે કે જે જગ્યાએ હવે આહારની અપેક્ષા ન રહે. તો આ એક પ્રતીક છે. આ એક પ્રતીક દ્વારા આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. પણ આપણે તો પદાર્થનું નામ સાંભળતા જ આપણા મોંમાં લાળ ટપકવા માંડે છે. એટલે રાગ દ્વેષ વિયુક્તેષુ વિષયાન ઇન્દ્રિયસ્તરણ નથી. અને જ્યાં સુધી આ ભાવ નથી ત્યાં સુધી આપણે આત્મસ્થ થઈ નથી શકતા. આ બધા ઓબ્સ્ટેકલ્સ છે બાહ્ય, અને બાહ્યમાંથી આપણે આ 4-5 દિવસ દરમિયાન એ જોઈશું કે ધીરે ધીરે સૂક્ષ્મતા તરફ જઈશું કે સૂક્ષ્મ અવરોધો કયા કયા છે. આ સ્થૂળ અવરોધો છે જે સ્થૂળને પાર કરીને આગળ નીકળે છે તે સૂક્ષ્મ સુધી પહોંચી શકે છે. માત્ર વાતો કરવાથી નહીં, જાણવાથી અને જાણેલી વસ્તુઓને જીવનમાં ઉતારવાથી. આત્મવસેર વિધેય આત્મા. જ્યારે તમે આત્માને પોતાની અંદર આત્મસ્થ કરી દો છો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે. યોગ કોને કહેવાય એનું બહુ જ વિસ્તારથી વર્ણન કર્યું છે. આજે આપણે યોગની વ્યાખ્યા, યોગના અર્થ બધું બદલી કાઢી છે. આપણા માટે આજે તો યોગ એટલે આસન અને પ્રાણાયામ છે. આપણા માટે યોગ એટલે શરીરની અમુક પ્રકારની મુદ્રાઓ, અમુક પોઝમાં રહેવું, અને પ્રાણાયામ એટલે શ્વાસ લેવા મૂકવાનો, એને અભ્યાસ દ્વારા શું કરવું, વ્યવસ્થિત કરવો અથવા લાંબો કરવો, ટૂંકો કરવો. આ બંને વસ્તુ કોની સાથે જોડાયેલી છે? શરીર અને મન સાથે. શરીરના સ્વાસ્થ્ય માટે યોગ કરીએ છીએ, મનના સ્વાસ્થ્ય માટે યોગ કરીએ છીએ. ડોક્ટર કહે કે ભાઈ પ્રાણાયામ કરો તો તમારું મન શાંત રહેશે, પણ મન શાંત થયા પછી પાછો સંસારના પદાર્થો સાથેનો આપત્તિ ભાવ તો ઉભો ને ઉભો જ રહે છે, એટલે ફરી પાછા ચંચળતામાં ચાલ્યા જઈએ છીએ. આપણી સમજ અત્યારે આ બોડી એન્ડ માઇન્ડ સુધી અટકેલી છે. અને કહે છે કે બોડી અને માઇન્ડનું સ્વાસ્થ્ય જરૂરી હોવા છતાંય અપૂરતું છે, એ તો ફરી પાછું ભટકાવનારું બનશે. બહુ સરસ બળવાન શરીર હોય તો રાગ પણ બળવાન બની જવાની સંભાવના છે. 30-35 વર્ષ પહેલા જયારે આપણે દોડી શકતા હતા ત્યારે કેટલા કર્મો બાંધતા હતા, અત્યારે થોડા કર્મો અટક્યા છે, પણ એ શરીરની મર્યાદાના કારણે. અત્યારે આપણને એમ થાય છે કે બહુ દોડવું સારું નહીં, બહુ આમ કરવું તે સારું નહીં, પણ શરીરની મર્યાદાના કારણે. મન તો હજુ એટલું ને એટલું જ દોડ્યા કરે છે, આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું. એટલે કહે છે કે યોગ એ કઈ ખાલી આટલો જ નથી. યોગનો અર્થ હરિભદ્ર સુરી કરે છે, મોક્ષેણ યોજનાત યોગ. શું કહે છે? મોક્ષેણ, જે ક્રિયા તમારા આત્માને મોક્ષ સાથે જોડી આપે તે જ સાચો યોગ છે. યોગ એટલે સંયોગ, યોગ એટલે સંબંધ, યોગ એટલે મળવું. તો કોનું કોની સાથે મળવું, કોનો કોની સાથે સંયોગ કરવો? તો કે આત્માનો મોક્ષ સાથે સંયોગ કરી આપનાર જે ક્રિયાઓ છે તે બધી ક્રિયાઓ યોગ સ્વરૂપ છે. યોગ જો આપણે આ રીતે સમજીએ તો આપણો આત્મા પ્રસન્ન થઈ જાય. મૂળ ત્યાં સુધી છે, એ મૂળને પકડવાનું છે. એટલે કહે છે કે કલિકાલ સર્વજ્ઞ મહારાજ કહે છે કે આત્માને મોક્ષ સાથે જોડી આપનાર ક્રિયાઓ સમજવા જેવી છે. એ કેવી રીતે સમજાય, શું કરવાથી સમજાય? અનેક યોગીઓના દ્રષ્ટાંતો આપ્યા, અનેક યોગીઓની વાત કરી, અને એ યોગીઓની વાત કરતા કરતા એમાં ઘણા બધા એવા પ્રસંગો પણ કયા કે આપણા કરતા પણ વધુ ક્રૂર લોકો, જેના મનના ભાવો અત્યંત ક્રૂર છે, એટલે જેને એક જ માણસે બાળ હત્યા કરી હોય, એણે સ્ત્રી હત્યા કરી હોય, એણે જ બ્રહ્મ હત્યા કરી હોય, એણે જ ગૌ હત્યા કરી હોય, એવો દ્રઢ પ્રહારી પણ તરી ગયો. કારણ, જાગી ગયો. જે જાગી જાય છે જીતી જાય છે. અને એટલે જાગવું એ યોગ છે. કોનું? આત્માનું જાગરણ, આત્મ જાગૃતિ લાવવી એ યોગ છે. આવા યોગની વાત ત્યાં કરતા કહે છે કે આત્માનું આત્મા સાથે આત્મામાં સ્થિરત્વ, તેનું નામ યોગ છે. આત્મામાં સ્થિરતા લાવવાની છે, આત્મા દશા સુધી પહોંચવાનું છે. આત્મ દશા સિવાયની બધી વાત નકામી છે એવું સમજાવવું જોઈએ તો મનુષ્ય જન્મની સફળતા છે. આપણને એક દિવસ વસ્ત્ર ગમે છે, એક દિવસ પાત્ર ગમે છે, એક દિવસ વૈભવ ગમે છે, એક દિવસ હરવું ગમે છે, એક દિવસ ફરવું ગમે છે. એટલે આપણું પરિભ્રમણ બહાર ને બહાર છે. આત્મ વચ્ચે વિધેય આત્મા પ્રસાદમ અભિગચ્છતિ, પ્રસાદ પ્રસન્નતા આનંદ એ આપણા સૌનું લક્ષ્ય છે કે આપણે આનંદ મેળવવો છે, આપણે પ્રસન્ન થવું છે, આપણે સુખી થવું છે. તો ક્યાં છે સુખ? અંદર પડ્યું છે સુખ. તો જે જે આત્મજ્ઞાની થયા છે, જે જે આત્મસ્થ થયા છે, જેમણે આત્માને ઓળખી લીધો છે, એ પ્રસન્ન બન્યા છે. આત્મ વચ્ચે વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. આવો પ્રસાદ, આવો આનંદ મેળવવા માટે આ પ્રસન્નરતિ ગ્રંથની રચના કરી છે. પણ પ્રથમ પ્રસન્નરતિ ગ્રંથની રચના એમણે બહુ અદભુત રીતે કરી છે. એમણે ઘણા બધા પદાર્થોને બહુ સ્પષ્ટ કરી દીધા છે. સૌથી પહેલા આપણી સમક્ષ એ વાત કરશે કે આ સંસારની અંદર આપણને બાંધનારા જે જે તત્વો છે એને ઓળખવા પડે. એ ઓળખાય તો જ એને તોડી શકે. પરમાત્માએ જે વાત કરી, ગણધર ભગવંતોએ જેને સૂત્રમાં બાંધી, એમાં એમણે એક વાત કરી, ઉત્તેજા, તારે મુક્ત થવું જોઈએ. શું કહે છે ભગવાન? મુક્ત થવું જોઈએ. આપણને પહેલો પ્રશ્ન એ ઉભો થાય છે કે હું તો મુક્ત જ છું, હું ક્યાં બંધાયેલો છું? એટલે કિંમ બંધનમ આહુ, પ્રશ્ન એ ઉભો થાય છે કે હું કયા બંધનથી બંધાયેલો છું. સર્વજ્ઞ છે, સર્વજ્ઞ વાત કરે છે, સર્વજ્ઞ કોઈ વાત મિથ્યા કરે નહીં. એટલે પેલા જિજ્ઞાસુને પ્રશ્ન થાય છે કે જો મને મુક્ત થવાની વાત કરે છે તો મારે જાણવું જોઈએ કે શેનાથી મુક્ત થવું, હું શેનાથી બંધાયો છું, કયું બંધન છે, કિંમ બંધનમાં આવું, કયા કોને બંધન કહ્યું છે. અને જે દિવસ આપણને એ બંધન દેખાય અને બંધન થી બંધાયેલા છીએ એવું લાગે, તે દિવસ આપણને એમાંથી મુક્ત થવાનું મન થાય. આજે તો ઘણા બધા લોકો શું કરે છે, ગુનો કરી લે અને પછી સામે ચાલીને જેલમાં જાય કે ભાઈ વધુ સુરક્ષિત છે આ જેલ. આ સ્થિતિ છે આપણી કે આપણે ગુના કરી લઈએ છીએ અને પછી આરામથી બેઠા છીએ. પાંચમો આરો છે, ઊંડા ઉસરપીની છે. વિચિત્રતા એ આ કાળનો સ્વભાવ છે. ગુણો દુર્ગુણો બની ગયા છે અને દુર્ગુણો ગુણો બની ગયા છે આ કાળની અંદર. શું થયું છે? હવે તમે શાંતિથી સાધના કરતા હો તો લોકો એમ કે આની પાસે બીજું શું કરવા જેવું શું છે, એટલે એ જ કરે ને. અને તમે બહુ સારું કમાતા હો તો કે હા બહુ મોટો છે, બહુ ધનવાન છે, બહુ દાની છે, બહુ બધું આ કરે છે. પ્રવૃત્તિને શ્રેષ્ઠ માની, નિવૃત્તિને કનિષ્ઠ માની. તપ કરતા હોઈએ તો લોકો કહે કે ભાઈ એમને બીજું કરવાનું શું છે, તપ જ કરે ને. અને ખાય તો કે આને બીજું આવડે છે શું ખાતા સિવાય. આ વિચિત્રતા છે, આજના યુગની વિચિત્રતા છે. એમાંથી નીકળીને આપણે આત્મસ્થ બનવાનું છે, એમાંથી નીકળીને પરમાત્મ દશા પ્રાપ્ત કરવાની છે. પરમાત્મ દશા પ્રાપ્ત કરવા માટેનો માર્ગ દર્શાવવા માટે આ ગ્રંથની રચના કરી છે. એની અંદર આવતા અવરોધો, એના માટેની જાણકારી, એ કેવી રીતે પાર કરી શકાય એની વાત, અને એમાંથી પછી આગળ નીકળીને જ્યાં પહોંચવાનું છે આત્મ દશા સુધી, જ્યાં પ્રસમ રસ રહેલો છે, એ પ્રસમ રસ પહેલેથી માંડીને છેલ્લે સુધીનો પ્રથમ રસ. આપણે પરમાત્માની સ્તુતિ કરીએ ત્યારે બોલીએ છીએ કે પ્રથમ રસ નિમજ્જનમ. પરમાત્માની મૂર્તિ કેવી છે? તો કે પ્રથમ રસની અંદર અત્યંત નિમગ્ન એવી મૂર્તિ છે. પરમાત્માના જોતા જ આપણને એમ લાગે કે પ્રથમ રસની અંદર ડૂબેલા છે. અને જયારે આપણે સમ્યક દર્શનની વાત કરીએ ત્યારે પણ આવે કે સમ સંવેદ નિર્વેદ આસ્તિક ક્યાં ને અનુકંપા, તો ત્યાં પણ સમની વાત કરી છે. અને પરમાત્માની વાત કરીએ છીએ ત્યારે પ્રસન્નની વાત કરીએ છીએ. તો આ પ્રસન્નની યાત્રા છે, એક જગ્યાએથી યાત્રા શરૂ થઈ છે અને છેક પ્રસન્ન પ્રગાઢ અશ્વમ ભાવ સુધી લઈ જનારી, સમન સુધી લઈ જનારી, એમાં રતિ ઉત્પન્ન થવી એ જ જીવનું લક્ષ્ય હોવું જોઈએ. એ જયારે લક્ષ્ય પકડાઈ જાય છે ત્યારે આપણું કલ્યાણ થાય છે. આ ગ્રંથ એમણે એટલા માટે રચ્યો છે કે જીવોને સાધકોને એ જાગૃતિ આવે, આંખો ખુલે, અંદરની આંખો ખુલે, તો એ જાગૃત થઈ શકે. આપણા પ્રાચીન શાસ્ત્રોનો અને શાસ્ત્રકારોનો એક સિદ્ધાંત રહ્યો છે કે કોઈ પણ સારું કામ કરવું હોય તો મંગલાચરણ કરવું જોઈએ. આપણો પણ એ વ્યવહાર રહ્યો છે કે કોઈ પણ સારું કામ કરતા પહેલા મંગલાચરણ કરીએ છીએ. મંગલાચરણનો અર્થ છે મમ અશુભમ. મમ એટલે અશુભ, ગલ એટલે ગાળી નાખે. જે અશુભ ને ગાળી નાખે તે મંગલ છે. આપણે ઉત્તમ પુરુષોનું સ્મરણ કરીએ છીએ, પરમાત્માનું સ્મરણ કરીએ છીએ, પછી ગુરુનું સ્મરણ કરીએ છીએ, સરસ્વતી દેવીનું સ્મરણ કરીએ છીએ. આ બધાની પાછળનો ભાવ એ છે કે આ જે કાર્ય હું કરી રહ્યો છું એમાં વિઘ્નો આવવાની સંભાવના છે. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારું કામ કરવા બેસીએ ત્યારે અનેક પ્રકારના વિઘ્નો આવવાની સંભાવના હોય છે. અને એ પરમાત્માની કૃપાથી, શાસનદેવોની કૃપાથી, ગુરુદેવની કૃપાથી એ વિઘ્નો દૂર થાય છે, દૂર હટે છે, એટલે મંગલાચરણ કરવામાં આવે છે. અહીંયા મંગલાચરણ કરતી વખતે કહે છે કે નાભે યાદ્યા સિદ્ધાર્થ રાજસુનું ચરમ દેહા. નાભી ભગવાન જે નાભી પુત્ર છે, આદિનાથ ભગવાન છે, એ આદિનાથ ભગવાન એ આદિ એટલે પહેલા તીર્થંકર છે. ત્યાંથી માંડીને સિદ્ધાર્થ પુત્ર મહાવીર સ્વામી એ અંતિમ તીર્થંકર છે. આ બધા ચરમ દેહા, ચરમ એટલે છેલ્લો. આદિનાથ ભગવાનનો જે દેહ હતો એ ચરમ દેહ હતો, મહાવીર સ્વામી ભગવાનનો હતો એ ચરમ દેહ હતો. આનાથી એક એ કહેવા માંગે છે કે મનની અંદર એવો સંકલ્પ કરવો જોઈએ કે મારો પણ આ દેહ અંતિમ દેહ બની જાય. આ દેહ અંતિમ દેહ બને એનો અર્થ એ કે હવે હું અજન્મા બનવું, હવે મારે વારંવાર જન્મ ન લેવો પડે. ભવ એ જ દુઃખનું કારણ છે. જયારે જયારે ભવ થાય છે ત્યારે ત્યારે ભવની સાથે સાથે દુઃખ પણ જન્મે જ છે. ભવથી મુક્ત થઈ જઈએ તો દુઃખથી પણ મુક્ત થઈ જઈએ. અહીંયા કીધું કે આ ચરમ દેહ હતા. આ બધા જ તીર્થંકર ભગવાન તો ચરમ અંતિમ દેહ વાળા હતા. કયા કયા? તો કે છે કે પંચ નવ દસ, પાંચ અને નવ, ચૌદ અને દસ, ચોવીસ. આપણા મનની અંદર એવો પ્રશ્ન ઉઠે કે ભાઈ આ ક્રમ કેમ લીધો? સિદ્ધાણમ બુદ્ધાણમની જયારે વાત કરીએ છીએ, આપણે અષ્ટાપદ તીર્થની વાત કરીએ છીએ ત્યારે આપણે સત્તારી અથદસ દોયની વાત કરીએ છીએ. ચાર આઠ, ચાર ને આઠ દસ, દસ ને દસ વીસ, અને પહેલા ચાર એટલે ચોવીસ. આવી રીતે ચોવીસ તીર્થંકર પરમાત્માનો એ ક્રમ આપ્યો. અહીંયા એક નવો ક્રમ સ્થાપિત કરે છે, પણ એમને તો શું કહેવું છે? અહીંયા ઉમા સ્વાતિજીને એ કહેવું છે કે આપણે ચરમ દેહા બનવું જોઈએ. આપણે ચરમદેહની ચરમદેહ વાળા તીર્થંકરની ભક્તિ કરીએ છીએ તો આપણે ભક્તિનું લક્ષ્ય પણ ચરમ દેહા બનવાનું હોવું જોઈએ. અને એ આ ક્રમમાં વર્ણવ્યું છે કે આપણે પાંચ એટલે પંચ મહાવ્રત પંચવ્રતનું પાલન કરીએ, અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એનું પાલન કરીએ, નવ એટલે નવ તત્વનો બોધ કરીએ અને દસ એટલે દસવિધ ધર્મ. આ ત્રણ વાત એમણે તીર્થંકરને ઉદ્દેશીને કહી છે, પણ એની પાછળનું રહસ્ય છે કે વ્રતનું પાલન, તત્વનો બોધ અને ચારિત્ર. એટલે શું થયું? દર્શન જ્ઞાન અને ચારિત્ર થયું. કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે અને આ દર્શન જ્ઞાન અને ચારિત્રની અંદર આ બધું આવે છે. વ્રતનું પાલન એ પાંચ મહાવ્રતો એની બહુ વિસ્તારથી વાત કરવાના છે કે આપણે ખાલી એટલું માનીએ છીએ કે અહિંસાનું પાલન કરવું, પણ અહિંસા કેટલી સૂક્ષ્મ છે, સત્ય કોને કહેવાય, સત્ય શું છે અને એ સત્ય કેટલું સૂક્ષ્મ છે. આપણે જ્યારે સમ્યક દર્શનની વાત કરીએ છીએ ત્યારે એક વાત આવે છે, એમાં કહે છે કે સમ્યક દર્શન એટલે શું? તમે બધા બહુ ભણેલા છો અને આ બહુ પ્રાથમિક એટલે પ્રારંભિક કક્ષાનો પ્રશ્ન છે. ભાવનાબેન, પહેલા ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટેનો ધર્મની અપેક્ષા છે, કેમ કે ત્યાંથી શરૂઆત થાય છે, એકડો ત્યાંથી શરૂ થાય છે. ત્યાં કહે છે કે તમેવ સત્યમ નિશંકમ જમ દિનેહિમ પવે યમ. શું કહે છે? તમેવ સત્યમ, પરમાત્માને ઉદ્દેશીને કહે છે, સમ્યક દર્શનની વાત કરતા કહે છે કે ભગવાન તમે જ સત્ય છો. છે આપણી આટલી શ્રદ્ધા, આપણા મનની અંદર એ ભાવ છે કે પરમાત્માએ જે તત્વ પ્રરૂપ્યું છે એ જ તત્વ સત્ય છે, એ જ તથ્ય છે, એ જ સાર છે, એ જ આધાર છે અને એ જ જીવન છે. મહેન્દ્રભાઈ, તું ગતિ તું મતિ તું મુજ આસરો તું આલંબન મુજ પ્યારો રે. તું ગતિ, હે ભગવાન તું જ ગતિ છે. કારણ શા માટે આવું બોલીએ છે? પ્રશ્નોનું ચિંતન કરવું પડશે આપણે, કેમ કે આપણી અંદરની જે જિજ્ઞાસા છે એને પ્રબળ બનાવવાની છે. આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ તેનાથી કંઈક પામવું છે, માત્ર શ્રવણ નથી કરવાનું. શ્રવણ પરિણત થાય એવું શ્રવણ થવું જોઈએ, બરાબર છે? પણ એ શ્રદ્ધા છે નહીં, એ પરિણત થવું જોઈએ. પરિણતનો અર્થ સમજવાનો છે. જાણવું જાણવું સમજવું માનવું એ બધું સરળ છે. એક તત્વ જ્ઞાન, એક તત્વાભ્યાસ અને એક તત્વ પરિણતિ, ક્રમ છે. તત્વનો અભ્યાસ કર્યો એટલે તત્વની જાણકારી મળી ગઈ, પણ તત્વની જાણકારી મળી જવાથી ઇતિશ્રી નથી થઈ જતું, એનાથી કામ પતી નથી જતું. તત્વ પરિણતિ પરિણતિ થવી જોઈએ, અંદર તત્વ પરિણત થઈ જવું જોઈએ. એક વાર ગુરુ નાનક જઈ રહ્યા હતા, રાત પડે સુવાની તૈયારી કરી રહ્યા હતા. મુસલમાનોનું કામ હતું એટલે એક જણે કહ્યું કે ગુરુદેવ ક્યાં કર રહે હો આપ? આપકે પેર તો મસ્જિદ કી તરફ હૈ. یہ اچھا نہیں ہوگا. مسجد کی طرف پگڑا کے نے سوچو کہ برابر نہیں کرتا تھا میں. گرو نانک کے کہو کہ یہ تو بتاؤ کہ اللہ کہاں نہیں ہے. آ شردھا نہیں پراکاشتا کہ ہوں کوئی بھی جگہ پگ راکی نے سوچ تو ایک بار گرو بھنا بھی رہا ہے ترن ششیو سے ترنے بہ ہوشیار سے بدھ بھنی رہا ہے سرس ریتے بھنی رہا ہے پاٹھ آپی لیدو سے بدھا ساری ریتے پاٹھ لیدو سے پورا منویوگ تھی بھنیا سے چالیا گیا پچھی گرو جی بیٹھا سے ہجو پوتانی گادی اوپر انے آکاش ماں کہیں گنگناٹ تھتو سانبھڑیو અને એમાં એ વાત આવી કે આ ત્રણ ચેલાઓ છે, ત્રણ શિષ્યો છે, એમાંથી એક અભવી છે. શું ભવ્ય અને અભવ્યની વ્યાખ્યા તો જાણો જ છો તમે. મીરભાઈ કોને કહેવાય ભવ્ય અને કોને કહેવાય અભવ્ય? જેનામાં યોગ્યતા જ નથી મોક્ષે જવાની એ બધા અભવી છે. જેનામાં મોક્ષે જવાની યોગ્યતા છે આજે કે અનેક ભવો પછી એ બધા ભવી છે. એટલે એમને થયું કે આમાં તો મને કોઈ દેખાતું નથી અભવી, કેવી રીતે ઓળખવું એને? એટલે એમને એને પરીક્ષા મૂકી કે એક લોટનો ત્રણ કબૂતર બનાવ્યા, લોટના કબૂતર, અને પછી ત્રણેને એક એક કબૂતર આપ્યું અને એને કીધું કે આ કબૂતરને મારીને લઈ આવો તમે મારી પાસે. ખાલી પ્રતિક હતું, જીવંત કબૂતર હતા નહીં. પહેલો શરત એ મૂકી કે તમારે એ જગ્યાએ કબૂતરને મારવાનું છે જ્યાં કોઈ દેખે નહીં. એટલે પહેલો શિષ્ય જે વિચાર કરે છે કે આ ગુરુએ આવી સામાન્ય પરીક્ષા શા માટે કરી હશે? કઈ નહીં, હું તો આ બધા અમે ત્રણ જીવન છીએ એમાં સૌથી પહેલા કામ પતાવીને પહોંચી જવું. એટલે નીચે ગયો, રૂમમાં જઈ અને બારણું બંધ કરી દીધું અને જોયું કે હવે કોઈ દેખતું નથી. પેલો લોટનો કબૂતર છે એને ચૂરો કરી અને લોટ લઈને આવી ગયો પાછો, ગુરુને આપી દીધો. બીજો ગામની બહાર ગયો, એકાંતમાં ગયો જ્યાં કોઈ દેખે નહીં ત્યાં એને ચૂરો કર્યો. ત્રીજો છે એનાથી પણ દૂર દૂર સુધી ગયો કે અહીંયા તો પક્ષીઓ જોવે છે, પશુઓ જોઈ જશે, અને એક એવા રણ પ્રદેશની અંદર ગયો કે દૂર દૂર સુધી ન તો પંખીઓનું નામ નિશાન હતું ન કશું જ નહીં. અને એને કીધું કે અહીંયા કોઈ દેખતું નથી. પણ તરત પાછો મનની અંદર વિચાર આવ્યો કે મારો આત્મા તો જોઈ રહ્યો છે, આવું કઈ રીતે બની શકે? એટલે ગુરુ પાસે આવીને કહે છે કે ગુરુજી આ કામ હું નહીં કરી શકું. તો કે કેમ? તો કે એક સ્થળ એવું બતાવો કે જ્યાં હું પણ ન જોઈ શકતો. આ આત્મદર્શનનો ભાવ છે, આ તત્વ પરિણતિ છે, આને તત્વ પરિણતિ કહેવાય. આપણે કોઈ ના દેખતું હોય તો ચલો બે રોટલી વધુ ખાઈ લો, કઈ વાંધો નહીં. ક્યાં કોઈ જોવાનું છે, ક્યાં કોઈ કહેવાનું છે? ડાયાબિટીસ થયો હોય, મીઠાઈ ભાવતી હોય, પત્ની નથી દેખતી ને, ચલો ખાઈ લો. રાત પડે ઉઠીને ડબ્બા ખોલીને કોઈ જાણે નહીં એવી રીતે ખાઈ લઈએ. આ પરપરિણતિ છે, પરમા પરિણત થઈ ગયા છે. અને એ પરપરિણતિ એ દુઃખ આપે છે, એ પ્રસન્નને બદલે શું ઉત્પન્ન કરે છે? અશાંતિ ઉભી કરે છે. અને એ અર્થમાં કહ્યું કે અશાંતસ્ય કુતઃ સુખમ. અહીંયા પાંચ નવ અને દસ એવા જે ભેદ પાડ્યા એ એની પાછળ અહીંયા કહે છે કે આ બધા તીર્થંકરો છે એ 10 પ્રકારના ધર્મના પરમ જાણકાર છે, એમને હું નમસ્કાર કરું છું. એ જિનેશ્વરનો જય થાવો, એનો જય થાવો કે જેમણે આવો એક મહાન માર્ગ દેખાડ્યો છે. એ માર્ગનું નામ એમણે અહીંયા નથી કીધું, માર્ગનું એટલું જ કીધું કે માર્ગ મળી જાય તો માર્ગનું નામ તમારે જે આપવું એ આપજો. આપણે માર્ગને નામ આપવા બેસી જઈએ છે, આપણે માર્ગને પકડવાને બદલે નામ આપીને આ સારો આ ખરાબ આ નાનો આ મોટો આનાથી લાભ આનાથી લાભ નહીં. અહીંયા બધા બહુ ભેગા થાય છે એટલે સારો, અહીંયા કોઈક નથી આવતું એટલે સારો. યશો વિજયજી મહારાજ 72-75 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પોતાની અંદર પડેલા માન કશાયને નહોતા જીતી શક્યા. કેટલું જબરદસ્ત જ્ઞાન! એ જ્ઞાનની જયારે વાત સાંભળી ત્યારે આપણને આશ્ચર્ય થાય કે એક વાર એવું નક્કી કહું શાસ્ત્રાર્થ વાદનું. પહેલાના જમાનામાં શાસ્ત્રાર્થ બહુ થતા અને શાસ્ત્રાર્થમાં જે જીતે એ મોટો ગણાતો. રાજસભાની અંદર વાદ થાય, શાસ્ત્રાર્થ થાય, જુદા જુદા ધર્મના લોકો પરસ્પર વાદ કરે, એમાં એક બહુ મોટો પંડિત આવી ગયો અને એને કીધું કે આપણે શાસ્ત્રાર્થ કરીએ અને શાસ્ત્રાર્થમાં જે જીતે વિજેતા અને બાકીના હારેલા. યશો વિજયજી મહારાજને ખબર હતી કે આ માણસ બહુ અહંકારી છે, પોતાની જાતને મહાન માને છે, પોતે બધા શાસ્ત્રોનો જાણકાર છે એવું માને છે. એટલે એને કીધું કે આપણે મને વાંધો નથી શાસ્ત્રાર્થ કરવામાં, પણ એક જ વાત કે આ શાસ્ત્રાર્થ જયારે થાય ત્યારે એ શાસ્ત્રાર્થ દરમિયાન આપણે ઓષ્ઠ્ય વર્ણોનો ઉપયોગ નહીં કરવાનો. ઓષ્ઠ્ય એટલે પ ફ બ ભ અને મ, આવા વર્ણો આવા વર્ણો વાળા શબ્દો એનો પ્રયોગ નહીં કરવાનો. એ સિવાયના શબ્દોથી વાદ કરવાનો અને આપણા નીચેના હોઠ ઉપર સિંદૂર લગાડવામાં આવશે. એ જમાનામાં લિપસ્ટિક નહોતું મળતું, સિંદૂર લગાડી દઈશું અને જો પ ફ બ ભ મ માંથી કોઈ પણ એક વર્ણ બોલાશે તો નીચેના હોઠનું સિંદૂર ઉપરના હોઠ ઉપર લાગશે અને એ હારી ગયો ગણાશે. આ શરત પેલા એ માન્ય કરી, પણ જેવો એ બોલવા જાય છે પહેલા જ વાક્યની અંદર પ ફ બ ભ મ નો પ્રયોગ થઈ ગયો અને હારી ગયો. યશો વિજય મહારાજે 1 કલાક સુધી પ ફ બ ભ મ વગરના શબ્દોનો પ્રયોગ કરી અને એને લેક્ચર આપ્યો. આ શક્તિ હતી. પણ જીવનના અંતિમ તબક્કામાં પહોંચ્યા પછી પણ માન કશાય ઉપર વિજય નહોતો મળ્યો. જીવને દરેક જીવની અંદર કંઈક પડ્યું હોય છે અને કંઈક વિચારતો હોય છે કે હું મોટો છું. કોઈકને રૂપનું અભિમાન હોય, કોઈકને કુળનું અભિમાન હોય, કોઈકને જ્ઞાનનું અભિમાન હોય, કોઈકને કંઈકનું અભિમાન હોય. આવું યશો વિજય મહારાજને પોતાના જ્ઞાનનું અભિમાન હતું અને દોશીમાં દ્વારા આનંદગંજી મહારાજ પાસે પહોંચે છે અને આનંદગંજી મહારાજ પાસે પહોંચ્યા પછી એને ખબર પડે છે કે આ તો બધું મિથ્યા છે, જે હું માનું છું એ બધું મિથ્યા છે. જાગી ગયા. એટલે આ શાસ્ત્ર છે આપણી આંતર ચક્ષુને ઉઘાડનારું શાસ્ત્ર છે. કર્મ ચક્ષુથી તો આખી દુનિયાને જોઈ લીધી છે, આપણે શું શું નથી જોયું, શું બાકી રાખ્યું છે. આજના ટીવીના યુગની અંદર, આજના ફેસબુક અને ઈમેલના જમાનાની અંદર કઈ વસ્તુ બાકી છે? તમારા હાથમાં તમારી હથેળીમાં પદાર્થો આમ રમતા હોય એ સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. એ સ્થિતિની અંદર આપણા આંતર ચક્ષુ નથી ખુલતા. અને એટલે બહારના પદાર્થોની અંદર રમ્યા કરીએ છીએ. કોનો ઈમેલ આવ્યો, કોનો વોટ્સઅપ આવ્યો, ને કોનો ફેસબુકમાં કોનો મેસેજ આવ્યો, અને એનો જવાબ આપવું ના આપવું, ના આપો તો પેલાને ખોટું લાગશે, અને આમ થશે તેમ થશે, આ માયાજાળની અંદર ફસાય. આંતરચક્ષુ નથી ખુલ્યા, એટલે જે દિવસે નતું એ દિવસે શાંતિથી જીવાતું હતું, નથું જીવાતું એવું નથી. પણ ઉપયોગમાં વિવેક ચૂકી ગયા આપણે. એટલે અહિયાં જે વાત કરવાની છે એ વાત એ છે કે આ જે દસ વિધ ધર્મ છે એ ધર્મને બરાબર સમજવાનો છે, અને એ માર્ગ છે, એ સાચો માર્ગ છે. જીન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયાન પ્રણિપત્ય સર્વસાધુંશ્ચ પ્રશમ રતિસ્થૈર્યાર્થમ વક્ષે જીન સાહસનાત કિંચિત. પંચ પરનિષ્ઠિના નામો છે, અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને, પ્રણિપત્ય નમસ્કાર કરીને, પ્રસમરતિ સ્થૈર્યાર્થમ પ્રસન્ન ભાવ છે એની સ્થિરતા માટે, બહુ લાંબા સમય સુધી પ્રસન્ન ભાવ ટકી રહે તે માટે, જીન સાસનાત, જીન સાસનથી કંઈક કહેવા માંગુ છું. જીનનો અર્થ આપણે જાણીએ છીએ, શાસનનો અર્થ સમજવાનો છે. શાસન કોને કહેવાય? આપણે બ્રેક કરવું છે, પાંચ મિનિટ આપણે બ્રેક કરીએ, 5 મિનિટમાં આપણે ફરી પાછા અહીંયા મળીએ, પછી આપણે આ શાસન ઉપર, કેમ કે થોડો લાંબો વિષય છે.